नमो वित्रागाय सर्वज्ञ श्री दादा भगवान प्ररूपित निज दोष दर्शन थी निर्दोष 1995 फर्स्ट एडिशन टेप नंबर 2 साइड ए शुरू थाय छे। सर्वज्ञ श्रीनो प्रश्नोत्तरी रूपेनो सत्संग चालू छे। अंधापो न देखवा दे दोषने, આ હેડિંગ પહેલાં પ્રાતવિધિ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો। પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની 5 આજ્ઞામાં નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો। પ્રગટ જ્ઞાની પુરુષ અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થ થાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન અને કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો। જય સચ્ચિદાનંદ। અંધાપો ન દેખવા દે દોષને, દાદાશ્રી તને તારા કેટલા દોષ દેખાય છે અને કેટલા દોષ તું ધોઈ નાખું છું? પ્રશ્ન કરતા દાદા, દોષ તો ઘણા દેખાય છે, જેવી રીતે કે ક્રોધ છે, લોભ રહેલો છે। હા, એ તો બધા 4-5 દોષો અને દેખાય તે ના દેખાયા કહેવાય, એ દેખાયા તે ના દેખાયા કહેવાય, અને કોઈના તરફ દોષ જોવાનો તે તું કેટલા દોષ જોઈ આપું છું? ત્યાં દાદા તો ઘણા બધા દેખાય છે, બહુ જોઈ આપું તું? હા દાદા, દાદાશ્રી કોકના તો રસ્તે જતા હોય ને તને ચાલતાય નથી આવડતું કે તું આમ ચાલું છું, તું આવો છું, બધા બહુ જાતના દોષ દેખાય અને પોતાના દોષ જડે નહીં, કારણ કે ક્રોધ માન માયા લોભથી અંધ છે। લોભનો અંધ, ક્રોધનો અંધ, માયાનો અંધ, માનનો અંધ, બધું અંધ સ્વરૂપે છે। ઉગાડી આંખે અંધા થઈને ફરે છે, ભટક ભટક કરે છે, કેટલી ઉપાધિ કહેવાય, અને બધા ઊંઘમાં જ કરી રહ્યા છે। ઉગાડી આંખે આખું જગત ઊંઘી રહ્યું છે એવું ભગવાન મહાવીર કહે છે, કારણ કે પોતાનું અહિત કરી રહ્યા છે। શા માટે કહ્યું? કારણ કે તે પોતાનું અહિત કરી રહ્યા છે, ઉગાડી આંખે અહિત કરી રહ્યા છે, એને ભગવાને ભાવ નિંદ્રા કહી। આખું જગત ભાવ નિંદ્રામાં પડેલું છે, હું શુદ્ધ આત્મા છું એવું ભાન થયા પછી ભાવનિંદ્રા સર્વાંશે ગઈ કહેવાય, જાગૃત થયા કહેવાય। બુદ્ધિ વકીલાતે જીતે દોષ હેડિંગ, જાગૃત થયા એટલે બધી ખબર પડે, અહીં ભૂલ થાય છે, આમ ભૂલ થાય છે, જાગૃત થયા પછી બધી ખબર પડે, કંઈ ભૂલ થાય છે, નામ ભૂલ થાય છે, નહીં તો પોતાને પોતાની ભૂલ એકુઈ જડે નહીં। 2-4 મોટી ભૂલો હોય તે દેખાય, એને પોતાની દેખાય એટલી જ, કોઈક ફેરો બોલે ખરા કે જરા ક્રોધ ખરો, સહેજે લોભે ખરો એમ બોલે ખરા, પણ આપણે કહીએ તમે ક્રોધી છો એટલે પોતાના ક્રોધનું રક્ષણ કરે, બચાવ કરે, વકીલાત કરે। અને જેની વકીલાત કરે એ હંમેશા તમારી પર ચડી બેસે, અમારો ક્રોધ એ ક્રોધ ગણાય નહીં એમ બોલીને વકીલાત કરે। જગતના બધા લોકોને ક્રોધ માન માયા લોભ કાઢવા છે, કોને કાઢવાની ઈચ્છા ના હોય? એ તો વેરવી જ છે એવું બધા જાણે છે, છતાં રોજ જમાડે છે ને મોટા કરે છે, પોતાની ભૂલ જ દેખાય નથી પછી માણસ ખોરાક જ આપે છે। 2-4 મોટી ભૂલ દેખાય, કરે જ્ઞાની એકવાર નિજ દોષમાં, હેડિંગ છે, જ્ઞાની એકવાર નિજ દોષમાં તમને બેસાડે છે। કરે જ્ઞાની એકરાર નિર્દોષના, એકરાર કરાવે છે. ભૂલ થઈ હોય પણ એનું આયુષ્ય શી રીતે વધે તે હું જાણતો હતો. એટલે શું કરું, બધા બેઠા હોય ને, કોઈક એક જણાવ્યો કહે મોટા જ્ઞાની થઈ બેઠા છો, હુકલી તો છૂટતી નથી, એમ બધું બોલે ને, ત્યારે હું કહું કે મહારાજ આ આટલી ઉઘાડી નબળાઈ છે એ હું જાણું છું, તમે આ જ જાણ્યું, હું તો પહેલેથી જ જાણું છું. જો હું એમ કહું કે અમારા જ્ઞાનીઓને કશું અડે નહીં, એટલે પેલો હુક્કો મય અંદર સમજી જાય કે અહીં 20 વર્ષનું આયુષ્ય આપણું વધ્યું. કારણ કે ધણી સારા છે, ગમે તે કરીને રક્ષણ કરે છે, એવો હું કાચો નથી. રક્ષણ કોઈ દાડવો નથી કર્યું, નહીં તો લોક રક્ષણ કરે કે ના કરે? હા કરે દાદા, બહુ જોરદાર કરે દાદાશ્રી. એક સાહેબ છીંકણી સૂંઘતા હતા આમ કરીને. શું મેં કહ્યું, સાહેબ આ છીંકણીની જરૂર છે તમારે? ત્યારે એ કે છીંકણીનો તો કંઈ વાંધો નહીં. મેં કહ્યું આ મહારાજ સાહેબને ખબર જ નથી કે આ છીંકણીનું મય આયુષ્ય વધારી આપો છો. કારણ કે આયુષ્ય એટલે શું, કોઈ પણ સંયોગ છે તે વિયોગનું નક્કી થયા પછી સંયોગ ભેગો થાય. આ તો નક્કી થયું હોય એનું પાછું આયુષ્ય વધારે આમ શું? કારણ કે જીવતો માણસ ગમે તેટલું વધઘટ કરાવડાવે એટલે પછી શું થાય, પછી આ બધા આયુષ્ય વધારે છે. દરેક બાબતમાં એનું રક્ષણ કરે છે. ખોટી વસ્તુનું રક્ષણ કરવું એ તો ભયંકર ગુનો છે. કશો વાંધો નહીં, અમને તો અડે જ નહીં, એમ બોલે પાછા. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા અને શુષ્ક અધ્યાત્મમાં ઉતરી ગયા હોય તો તે એમ કહે છે કે આત્માને કશું અડે નહીં, આ તો પૂતગલને છે બધું. દાદાશ્રી એ તો બહુ બધા છે અહીંયા, ગોળ 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 કરે પહેલાં, એમાંના જ માલ એ શુષ્ક કહેવાય. પછી બધું સાંભળ્યા પછી હું કહું છું કે ભગવાને કહ્યું છે કે આટલા લક્ષણ જોઈએ, મૃદુતા રુજુતા ક્ષમા. આ તો મૃદુતા દેખાતી નથી, રુજુતા દેખાતી નથી, આમ તો અકળાઈ અકળાઈને અને આત્માને બહુ છેટું છે. અકળાઈને અને આત્માને બહુ છેટું છે, આ તો પોલ ચાલ્યું જાય છે. આ લોકો જવાબ આપી શકતા નથી એટલે પછી આ બધો પોલ મારવા જાય છે. પણ મારા જેવા જવાબ આપે ને, તરત જવાબ આપે, બિરબલ જેવો તરત જ હાજર થઈ જાય, એની ખોપરી હવે ઉડી જાય ને. હેડિંગ, દોષો સ્વીકારો પ્રતિસાદ વિના. દોષો સ્વીકારો પ્રતિસાદ વિના. અમારામાં આડાઈ જરાય ના હોય. કોઈ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ, સ્વીકાર કરી લઈએ. કોઈ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે હા ભાઈ, આ તે અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર. આપણે તો જાણીએ કે જે ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર. બાકી દોષ હોય કે ના હોય એની તપાસ કરવા જવાનો નહીં. એમને દેખાય છે માટે દોષ છે જ. મારા કોટની પાછળ લખ્યું હોય કે દાદા ચોર છે, લોક પછી પાછળ બોલે કે ના બોલે, સાથી દાદા ચોર છે એવું બોલે છે? કારણ કે મારી પાછળ લખ્યું છે, બોર્ડ માર્યું છે ને, તે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે હા પાછળ બોર્ડ માર્યું છે. ભલે બીજું કોઈક લખી ગયું હશે પણ આ બધાને વાંચતા તો આવડે ને. પ્રશ્ન કરતા પૂછે, દાદા દાદાએ આપતવાણીમાં એમ લખ્યું છે કે દાદા ચોર છે, એવું કોઈ લખી આપે તો મહાન ઉપકાર માનવો એવું લખ્યું છે? દાદાશ્રી હા લખ્યું છે. તો પ્રશ્ન કરતા પૂછે, દાદા એ કેવી રીતે? દાદાશ્રી હા ઉપકાર નહીં માનો તો એમાં તમને આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે? એના બાપનું શું જવાનું છે? એ તો નાદાર જ થઈને ઊભો રહેશે અને તમે નાદારી કરાવી. એટલે તમારે કહેવું, ભાઈ તમારો ઉપકાર છે બા, આપણી નાદારી ના નીકળે એટલા સારું. એ તો નાદાર થઈને ઊભો જ રહેશે, એને શું, એને દુનિયાની પડેલી નથી. આ તો બોલે બે જવાબદારીવાળું વાક્ય કોણ બોલે કે જેણે પોતાની જવાબદારીનું ભાન નથી તે બોલે. તો એના જોડે આપણે ભસવા જઈએ તો આપણે કૂતરા કહેવાઈએ, એટલે આપણે કહીએ તારો ઉપકાર છે બા. હં, સમજ પડી ને? પ્રશ્ન કરતા, આપણા દોષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ અને સમજાવીએ એટલા માટે આપણે એનો ઉપકાર માનવો. આપણા દોષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ ને સમજાવીએ એટલે આપણે એટલા માટે આપણે એનો ઉપકાર માનવો. દાદાશ્રી, હા, જ્યાં જ્યાં દોષ આવતો હોય ત્યાં ઉપકાર માનજો અંદરખાનેથી, તો એ દોષ બંધ થઈ જશે. જ્યાં જ્યાં દોષ આવતો હોય ત્યાં ઉપકાર માનજો અંદરખાનેથી, તો એ દોષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપર એ અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો, બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખૂંચતો હોય તો તે બહુ સારો માણસ, આ તો આપણો ઉપકારી છે, એવું અંદર ખાનેથી રાખવું, બંધ થઈ જશે ખૂંચતું. એટલે આ શબ્દ અમે જે આપીએ છીએ ને, એક એક શબ્દ દવાઓ છે. આ બધા દરઅસલ મેડિસિન છે, દરઅસલ. નહીં તો ચોર કહે તેનો ઉપકાર માનજો એ વાક્ય શી રીતે સમજાય એને? એટલે તમે મને પૂછવા ના આવો ને, તમારા પરિણામ બધા બદલાઈ જાય એના કરતાં તમે ઉપકાર માનજો. દાદાનું કહ્યું એટલું કરજો કે આનો ઉપકાર છે ભાઈ, આ દાદાએ કહ્યું છે માટે. ઓમ નમો વિત્રાગાય. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા, ઉપકાર માનતા હોય પછી અમે ઉપકાર માનીએ એમાં વાંધો શું પછી? દાદા ઉપકાર માનતા હોય પછી અમે ઉપકાર માનીએ એમાં વાંધો શું પછી? દાદાશ્રી શું કહે છે, હા, આપણે એવો હિસાબ લેવો કે સારું ને, ચોર એકલા કહે છે, લુચ્ચો છે, બદમાશ છે, નાલાયક છે, એવું બધું તો નથી કહેતા ને, આટલો તો સારો છે ને. નહીં તો એનું મોઢું છે એટલે ફાવે એટલું બોલે, એને કંઈ ના કહેવાય આપણાથી. આપણે ઉપકાર માનવાનો, ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં. સમજ પડી ને? આ વાત સૈદ્ધાંતિક છે. કેવી રીતે? કે તમે મને કહો કે દાદા આ પેલો તમને ચોર કહે છે, તો તમે શું કરો? ત્યારે હું કહું કે ભાઈ ઉપકાર માનવો. કેમ કહે છે કે ઉપકાર માનો તમે, શા બદલ? ત્યારે કહે છે કે કોઈ કહે નહીં આવું, આ પડઘો છે કશાકનો, તે મારો પોતાનો જ પડઘો છે, માટે ઉપકાર માનો. આ જગત પડઘા સ્વરૂપે છે, એની 100% ગેરંટી લખી આપું હું. આ જગત પડઘા સ્વરૂપે છે, એની 100% ગેરંટી લખી આપું હું. એટલે અમે ઉપકાર માનીએ તો તમારે ઉપકાર જ માનવો જોઈએ ને, અને તમારું મન બહુ સારું રહેશે. ચોર કહે છે તેનો ઉપકાર માને છે, તો પછી તમને સહેજે લાગણી થઈ જાય, દાદા માટે આવું બોલે છે. દાદા માટે શું નથી બોલતો? મહાવીર માટે આવડા આવડા શબ્દો બોલતા હતા તોય લોકોએ પચાવ્યા, એમના ભક્તોએ બધાએ પચાવ્યા એમના શબ્દો. જે જે બોલે છે એ બધું પચાવી લેતા હતા, ભગવાને શીખવાડેલું એવું, ભગવાને શીખવાડેલું એવું. હેડિંગ છે, આ તરકટ કરનાર તું જ, આ તરકટ કરનાર તું જ. પ્રશ્ન કરતા, એટલે જગત નિર્દોષ છે એ સમજવાની દ્રષ્ટિ હવે કેળવવી પડે ને દાદા? દાદાશ્રી, એટલે આ વાતને આપણે જો ના બોલ્યા હોય તો ડખો જ ન હતો. એટલે આપણે પછી સામાને દોષ કાઢીએ છીએ, સામાનો દોષ કાઢીએ છીએ કે તું મને આવું કેમ બોલે છે. તરકટ આપણે ઊભું કર્યું અને પછી કહીએ આમને કે તું અમને આવી ગાળ કેમ આપે છે, ત્યાર પછી કોઈ કહેશે અલ્યા એણે ગાળ દીધી, પણ તું એવું કહે ને કે તું રાજા છે, એવું કહેજો ચાલ, પેલો તને ગાળ આપે છે ને તું સામો એને કે તું રાજા છે, ત્યારે એમ કહેશે કે તું રાજા છે. બસ આ તો બધું પ્રોજેક્શન આપણું જ છે, આ બધું પ્રોજેક્શન આપણું જ છે. અલ્યા લે બોધ પાઠ આનાથી. લોકો મને કહે છે કે તમારે તમારા દોષો કહેવાની શી જરૂર, ફાયદો શું? સર્વજ્ઞ શ્રી કહે છે, લોકો મને કહે છે કે તમારે તમારા દોષો કહેવાની શી જરૂર, શું ફાયદો? મેં કહ્યું, તમને બોધ પાથ આપવા માટે કે તમને આવી હિંમત આવે. હું બોલું છું તે તમને હિંમત કેમ ના આવવી જોઈએ? હંમેશા જે દોષ થયો ને તે ખુલ્લો કરે તો મન પકડાઈ જાય. પછી મન ડરતું રહે કે આ તો ઉઘાડું કરી દેશે, લા ઉઘાડું કરી દેશે. શું ઉલટું આપણાથી ડરતું રહે, આ તો બહુ ભલા માણસ છે, ઉઘાડું કરી દેશે. અમે તો કહી દીધું છે કે અમે બધું ઉઘાડું કરી દઈશું, ઓપન ટુ સ્કાય, ખુલ્લે આમ કરી નાખીશું. ત્યારે બધા દોષો જતા રહ્યા, ત્યારે વિલય થઈ જાય. ભૂલ ભાંગવાની રીત, રીતિ હેડિંગ છે, ભૂલ ભાંગવાની રીતિ. સર્વજ્ઞશ્રી પૂછે છે, તમારે કેટલી ભૂલો હશે? પ્રશ્ન કરતા, 2-4-5 થઈ જાય દાદા. દાદાશ્રી, કોણ ન્યાય કરનારું? આ ભૂલ છે એવું ન્યાય કરનારું કોણ? પ્રશ્ન કરતા, નુકસાન આવે ત્યારે લાગે છે કે ભૂલ કરી છે દાદા. દાદાશ્રી કે ત્યારે ખબર પડે નહીં, પણ ન્યાય કરનાર કોણ આમાં? ભૂલ કરનાર માણસ ભૂલ કબૂલ ના કરે એકદમ. શું ન્યાય કરનાર માણસ કહે કે આ તારી ભૂલ છે તો વળી સમજાય, તો કબૂલ કરે, નહીં તો કબૂલ ના કરે. ભૂલ કોઈ કબૂલ ના કરે આ દુનિયામાં, અને જો સમજણ પડે તો કબૂલ કરે. એને શૂટ ઓન સાઇટ, દેખો ત્યાંથી ઠાર કરવું જોઈએ, નહીં તો ભૂલ ઘટે જ નહીં. તમારા ગામમાં કોઈ ભૂલ કરે ખરા? તમારા ગામમાં કોઈ ભૂલ કબૂલ કરે ખરા? દાદા કબૂલ ના કરે, હા કોઈ કબૂલ ના કરે. જો અક્કલના કોથળા વેચવા જાય તો ચારાનાય ના આવે. અક્કલના કોથળાને વેચવા જાય તો આવે પૈસા? બધાએ અક્કલવાળા. શું હિન્દુસ્તાન દેશમાં બધા અક્કલવાળા, તે કોણ પૈસા આપે? કોઈ ભૂલ ના કરે ને તમારે ત્યાં. અને તું ભૂલ કબૂલ કરું છું ને તરત જ? હા દાદા, હું તો તરત જ મારી એક ભૂલ કહું. હા કે બોલ. દાદા હું પાના રમવાનો શોખીન હતો. એમ, પાના રમવા એ તો હિસાબ છે, મેં હિસાબ કરેલો પોતે, જે ડિસાઇડ કરેલું છે તે જ આપણે પોતે ભોગવીએ છીએ. હા દાદા, પણ હવે આ પાના રમે ને રાજી થાય પણ એમના વાઇફને સારું ના લાગે. શું દાદાશ્રી? સારું ના લાગે તો એ જ ભોગવે, જે ભોગવે એની ભૂલ. જો ના ભોગવતા હોય તો કશી એમની ભૂલ નથી, જો એ ભોગવતા હોય તો એમની જ ભૂલ છે. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા દાદા વાઇફ કહે છે કે હું ભોગવતી જ નથી, ત્યારે ધણીને લાગે છે કે એ ભોગવે છે. દાદાશ્રી કે પણ એ પોતે કહે છે કે હું નથી ભોગવતી, એટલે પછી થયું, છૂટ્યું. આ જ્ઞાન પહેલાં ભોગવતા હશે પછી તો સમજે ને, કારણ કે કોઈને કોઈ આદત હોય તે કંઈ એને ને આપણને લેવા દેવા નથી, એ તો માલ ભરીને આવેલા છે. પોતાને છોડવું હોય તોય ના છૂટે, એ આદત એને ના છોડે પાછી. હવે એને આપણે વઢીએ તો આપણી ભૂલ છે, એના પર ખોટું લગાડીએ તોય ભૂલ છે, કારણ કે એ આદત એને છોડતી નથી. પ્રશ્ન કરતા, પણ દાદા એવો કંઈક રસ્તો તો હોય ને કે ના હોય, કે એ આદત છોડવા માટે કંઈક રસ્તો તો હોવો જોઈએ ને? દાદાશ્રી કે રસ્તો એનો એક જ છે કે આ ભાઈ પાના રમવા હોય તો એમને નિરંતર મહી રહેવું જોઈએ કે આ ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે. નિરંતર આમ રહેવું જોઈએ, અને આવું રોજ ખોટી વસ્તુ બોલીએ, અને એક દાડો કોઈ આવીને ટસરે ચડાવે કે આ પાના રમવા બહુ ખરાબ વસ્તુ છે, ત્યાં તમે કહો કે ના સારી વસ્તુ છે, કે પાછું બગડ્યું, તે ઘડીએ તમારે એમ કહી દેવું પડે કે હા યાર ખોટી વસ્તુ છે. પણ ટસરે ચડાવે ને એટલે જીવતું રાખે છે આ લોકો, ટસરે ચડાવે એટલે કે જીવતું રાખે છે આ લોકો. એટલે લોકો કહે છે કે અમારી આદતો કેમ છૂટતી નથી, પણ જીવતું શું કરવા રાખો છો, ફરી પાણી નહીં પાવાનું તે દાડે. શું લોક તો ઊંધું બોલે, તમને સમજાયું ને? એવું બને કે ના બને? હા દાદા બને છે, એટલે તેથી જીવતું રહ્યું છે. મને હવે એવું થયેલું એટલે પછી મેં શોધખોળ કરેલી. એટલે આ બધી વસ્તુ હોય છતાં અંદર એને માટે જુદું. હુક્કો પીતો હતો તોય અંદર જુદું, ચા પીતો હતો તોય અંદર જુદું. પરવશ કરનારી વસ્તુઓ આપણને ના હોવી જોઈએ. છતાં પરવશ થઈ ગયા તો હવે કેમ છૂટવું તેનો ઉપાય આપણે જાણવો જોઈએ. ઉપાય જાણ્યો ત્યારથી જ છૂટા છૂટા જ છીએ. ઉપાય જાણ્યો ત્યારથી છૂટા જ છીએ એટલે થોડા વખતમાં છોડી દેવાનું જ છે, આ છૂટી જ જવાનું છે. એની મેળે જ છૂટી જાય, એની મેળે જ છૂટી જાય એનું નામ છૂટ્યું કહેવાય. અહંકારે કરીને છોડીએ એ કાચું રહે તો આવતા ભાવમાં પાછું ફરી આવે, એના કરતાં સમજણથી છોડવા જેવું છે. ફરીવાર લાસ્ટ સેન્ટેન્સ, અહંકારે કરીને છોડીએ એ કાચું રહે તો આવતા ભાવમાં પાછું ફરી આવે, એના કરતાં સમજણથી છોડવા જેવું છે. એટલે જેને જે વસ્તુ હોય તે આમ પાના રમીએ સારી રીતે ફર્સ્ટ ક્લાસ, પણ મનમાં આમ હોવું જોઈએ કે આ ન હોવું જોઈએ, આ ન હોવું જોઈએ, આ ન હોવું જોઈએ. પછી હજાર માણસની રૂબરૂ આપણે ઉપદેશ આપતા હોય તે ઘડીએ કોઈક આવીને કહે કે હવે શું પાના છૂટતા નથી ને અમથા એ કર્યા કરો છો, ત્યારે કહે કે પાનાનો વાંધો નથી એવું ના બોલે, ત્યારે કહી દો છો કે ભાઈ અમારી નબળાઈ છે, આ પાના રમું છું તે આ અમારી અને નહીં તો તમે એમ કહો કે એનો કશો વાંધો નહીં, તો પાના શું જાણે કે આ તો બબુચક માણસ છે, અહીં જ રહેવા જેવું છે. પાના પોતે જ સમજી જાય આ પોલું ઘર છે. એટલે આપણે એકરાર ગમે તે ટાઈમે આબરૂ જાય ત્યાં પણ આબરૂ નહીં, નાક કટી થાય તોય એકરાર કરી લેવો, એકરાર કરવામાં પૂરા રહેવું જોઈએ. મન વશ કરવું હોય તો એકરારથી થાય, મનને વશ કરવું હોય તો એકરારથી થાય. એકરાર કરો ને દરેક બાબતમાં પોતાની નબળાઈ ખુલ્લી કરી દે તો મન વશ થઈ જાય, નહીં તો મન વશ થાય નહીં. પછી મન બેફામ થઈ જાય, મન કહેશે ફાવતું ઘેર છે, ફાવતું ઘર છે આ. શું આલોચના જ્ઞાની પાસે હેડિંગ છે. અને દોષ અમને કહે અને એથી એની સાથે એ છૂટી જાય અને અમારે કંઈ એની જરૂર નથી. તમારે છૂટવાનો રસ્તો એક છે આ, કારણ કે વિતરાગો સિવાય દોષ કોઈ જગ્યાએ કહેવાય જ નહીં. વિતરાગો સિવાય કોઈ જગ્યાએ દોષ કહેવાય જ નહીં, કારણ કે જગત આખું દોષિત જ છે. અમને તો આમાં નવીનતાય ના લાગે કે ભારે છે કે આ હલકો દોષ છે એવું બોલે નહીં અમારી પાસે, તોય અમને તો એક જાતનું લાગે છે. ભૂલ તો થાય માણસ માત્રની, એમાં ગભરાવાનું શું? ભૂલ ભાંગનારા છે ત્યાં કહીએ કે મારી આવી ભૂલ થાય છે તો એ રસ્તો બતાવે. તેમ તેમ ખુલતી જાય સૂઝ હેડિંગ. ભૂલ ભાંગશે તો કામ થશે, ભૂલ ભાંગશે નથી ત્યારે કહે કે મહી સૂઝ નામની શક્તિ છે. બહુ ગૂંચાય ત્યારે સૂઝ પડે કે ના પડે? પછી આમ નિરાતે બેસી રહે પણ પછી મહી સૂઝ પડે કે નથી પડતી? હા દાદા પડે છે. તે કોણ આપવા આવે છે? સૂઝ તો એકલી જ શક્તિ મોક્ષે લઈ જાય એવી છે. જીવ માત્રને સૂઝ નામની શક્તિ હોય છે. ગાયો ગૂંચાઈને થોડી વાર ઊભી રહે, ચોગરદમ નીકળવાનો રસ્તો ના હોય તો થોડીક વાર ઊભી રહે ત્યારે મહી સૂઝ સમજાય ને ત્યાર પછી નીકળી જાય, એ સૂઝ નામની શક્તિ છે. એ ખીલે શાનાથી? ત્યારે કહે કે જેટલી ભૂલ ભાંગે તેમ તેમ સૂઝ ખીલતી જાય. અને ભૂલ કબૂલ કરી કે આ ભૂલ ભાઈ મારી થયેલી છે બા, ત્યારથી શક્તિ બહુ વધતી જાય. હતી જ નહીં તે જાય ક્યાંથી હેડિંગ છે. આ ક્રોધ કર્યો છે તે ખોટું કર્યું છે એવી સમજણ પડે કે ના પડે? હવે સમજણ પડી હોય કે સાલું આ વધારે પડતું છે એટલે પોતાની ભૂલ સમજણ પડી છે, ત્યાર પછી શેઠ આવ્યા બહારથી અને એમણે કહ્યું કે મહારાજ આ શિષ્ય જોડે આટલું બધું થાય, પાછો ત્યાં આગળ નવી જાતનું કહે ક્રોધ કરવા જેવો છે તે બહુ આંકો છે. અલ્યા તને પોતાને સમજણ પડેલી છે કે આ ભૂલ થયેલી છે ને પાછું આ ઉપરાણું લઉં છું? કઈ જાતનો ઘન ચક્કર છું? આપણે શેઠને ત્યાં શું કહેવું જોઈએ કે મને ભૂલ સમજાય છે, હવે ફરી હું આવું નહીં કરું, તો એ ભૂલ ભાંગે. નહીં તો આપણે ભૂલનું ઉપરાણું લઈએ શેઠ આવે ત્યારે, તે શેના હારું? શેઠની આગળ આબરૂ રાખવા. એટલે આ એક શેઠ આબરૂ વગરનો છે. આ લુગડાને લીધે લોકોની આબરૂ છે, બાકી લોકોની આબરૂ જ ક્યાં છે? આ બધે જે દેખાય છે તે દસ ના કર્યા એક. આ જગત રિલેટિવ છે, વ્યવહારિક છે. આપણાથી સામાને અક્ષરે ના બોલાય, અને જો પરમ વિનયમાં હોય તો ખોડે ના કઢાય, ખોડે ના કઢાય. આ જગતમાં કોઈની ખોડ કાઢવા જેવું નથી. ખોડ કાઢવાથી શો દોષ બેસે તેની ખોડ કાઢનારને ખબર જ નથી. કોઈની એ ટીકા કરવી એ આપણી 10 રૂપિયાની નોટ વટાવીને 1 રૂપિયો લાવવો તે. ટીકા કરનાર હંમેશા પોતાનું જ ગુમાવે છે, જેમાં કશું જ વળે નહીં, ને મહેનત આપણે ના કરવી. ટીકાથી તમારી જ શક્તિઓ વેડફાય છે. આપણે જે દેખાયું, આપણે જો દેખાયું કે આ તલથી તલ નથી પણ રેતી જ છે, તો પછી તેને પીલવાની મહેનત શું કામ કરવાની? ટાઈમ એન્ડ એનર્જી, સમય અને શક્તિ બંને વેસ્ટ નકામા જાય છે. આ તો ટીકા કરીને સામાનો મેલ ધોઈ આપ્યો અને તારું પોતાનું કપડું મેલું કર્યું, તે હવે ક્યારે ધોઈશ? કોઈનાય અવગુણ ના જોવાય, જોવા હોય તો પોતાના જુઓ ને. અને આ તો બીજાની ભૂલો જોઈને જોઈએ તો મગજ કેવું થઈ જાય છે, એના કરતાં બીજાના ગુણો જોઈએ તો મગજ કેવા ખુશ થઈ જાય છે. એના કરતાં બીજાના ગુણો જોઈએ તો મગજ કેવું ખુશ થઈ જાય છે. બધા દુઃખોનું મૂળ પોતે જ. સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં. સામાનો શું દોષ? એ તો એમ જ માની બેઠા છે કે આ સંસાર એ જ સુખ છે, અને આ જ વાત સાચી છે. આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે, તો તે આપણી જ ભૂલ છે. લોકોને પારકાના દોષો જોવાની જ ટેવ પડી છે. કોઈના દોષો હોતા જ નથી. બહાર તો તમે દાળ ભાત શાક રોટલી બધું બનાવીને, રસ રોટલી બનાવીને બધાને આપે, બધા છોકરીઓ પીરસે, પાછા ઘી મૂકી જાય, ઘઉં વેણે, તમને ખબર ના પડે, ઘઉં વેણીને દળાવે છે. જો કદી બહારવાળા દુઃખ આપતા હોય તો ઘઉં વેણે શું કરવા? એટલે બહાર કોઈ દુઃખ આપતા નથી, દુઃખ તમારું મહીંથી જ આવે છે. સામાનો દોષ જ ના જોઈએ, એનાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા, આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ. માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને. આ તો બધા અન્યોન્ય દોષ દે કે તમે આવા છો, તમે તેવા છો, તે ભેગા બેસીને પાછા ટેબલ પર ખાય, આમ વેરમય બંધાય છે. આ વેરથી દુનિયા ઊભી રહી છે, તેથી તો અમે કહ્યું કે સંભાવે નિકાલ કરજો, એનાથી વેર બંધ થાય. ન કોઈ દોષિત જગતમાં. એક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એક એક વખત કર્મથી મુક્તિ મેળવી જોઈએ. તો તે આ માટે આપણે શું કરવું જોઈએ? સાસુને નિર્દોષ જોવા જોઈએ કે સાસુનો તો શું દોષ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યા છે, એ તો બિચારા નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યા, પછી એને તો કોઈ શું કરે? ભગવાને શું કરે? ભગવાન શું કરે? આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ બધા ભેગા થયેલા છે. આ આપણા ઘરે ભેગા કોણ થયેલા છે? કર્મના હિસાબ બંધાયેલા છે, તે જ બધા ભેગા થયા છે. અને આપણને બાંધીને મારે હોઉં, હં, આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તો એ સામો આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલે આંગળા ઘાલીને શું કરવા બોલાવે છે? આનું નામ વેર, બધા પૂર્વના વેર. કોઈ જગ્યાએ જોયેલું કે દાદા બધે એ જ દેખાય છે ને? દાદાશ્રી કહે છે, તેથી જ હું કહું છું ને કે ખસી જાઓ ને મારી પાસે આવો. આ હું જે પામ્યો હું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છુટકારો થઈ જશે, બાકી છુટકારો થાય નહીં. અમે કોઈનો દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જો આ દુનિયા શું છે. બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ સારી રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશે ને. આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાઓ ને તો એ બહુ કામ લાગે. મને જગત નિર્દોષ દેખાય છે, તમારે એવી દ્રષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા પાપ ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે જોડે પાંચ આજ્ઞા આપીશું. એ પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે તેને સહેજે ફ્રેક્ચર નહીં થવા દે. ત્યારથી થયું સંકિત. પોતાનો દોષ દેખાય ત્યારથી સંકિત થયું કહેવાય. પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે પોતે જાગૃત થયો છે, નહીં તો બધું ઊંઘમાં જ ચાલે છે. દોષ ખલાસ થયા કે ના થયા તેની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષો ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જોવાના કે કેવી રીતે દોષો થાય છે. જેટલા દોષો દેખાય તેટલા વિદાયગીરી લેવા માંડે. જે તે ચીકણા હોય તે બે દાડા, ત્રણ દાડા, પાંચ દાડા, મહિને કે વર્ષે પણ એ દેખાય એટલે ચાલવા જ માંડે, અરે ભાગવા જ માંડે. ઘરમાં જો ચોર પેઠો હોય તો તે ક્યાં સુધી બેસી રહે? માલિક જાણતો ના હોય ત્યાં સુધી. માલિક જો જાણે તો તરત જ ચોર નાસવા માંડે. અંતે તો એ પ્રાકૃત ગુણો. દાદા આપણે દોષ નહીં જોવાના અને ગુણો જ જોવાના? દાદા કે ના, દોષોય નહીં જોવાના અને ગુણોય નહીં જોવાના. આ દેખાય છે એ ગુણો બધા પ્રાકૃત ગુણો છે, તે એકુઈ ટકાઉ નથી. દાનેશ્વરી હોય તે 5 વર્ષથી માંડીને 50 વર્ષ સુધી એ જ ગુણમાં રહ્યો હોય, પણ સને પાત થાય ત્યારે એ ગુણ ફરી જાય. આ ગુણો તો વાત, પિત્ત અને કફથી રહ્યા છે અને ત્રણેયમાં મેલ થાય તો સનેપાત થાય. આવા ગુણો તો અનંત અવતારથી ભેળા કર કર્યા છે, છતાં આમાં પ્રાકૃત દોષો ભેગા ના કરવા જોઈએ. પ્રાકૃત સારા ગુણો પ્રાપ્ત કરે તો ક્યારેક આત્મા પ્રાપ્ત કરી શકશે. દયા, શાંતિ એ બધા ગુણો હોય તે પણ જો વાત, પિત્ત ને કફ બગડ્યા હોય તો તે બધાને માર માર કરે. આ તો પ્રકૃતિના લક્ષણ કહેવાય. આવા ગુણોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. તેમાંથી કોઈક અવતારમાં જ્ઞાની પુરુષ મળી આવે તો કામ થાય. પણ આવા ગુણોમાં બેસી રહેવું નહીં, કારણ કે ક્યારેય એમાં ફેરફાર થઈ જાય એ કહેવાય નહીં. એ પોતાના શુદ્ધાત્માના ગુણો નથી, આ તો પ્રાકૃત ગુણો છે. એને તો અમે ભમરડા કહીએ છીએ. TOPS દાદા, આખું જગત પ્રાકૃત ગુણોમાં જ છે. આખું જગત ભમરડા છાપ છે. આ તો સામાયિક પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને માથે પોતાને લે છે ને કહે છે મેં કર્યું. તે ભગવાન પૂછે તો ભગવાને કહે આ તો તું કંઈ જ કરતો નથી. આ કોઈ દિવસ પગ ફાટતો હોય તો તો કહે કે હું કરું છું. પ્રકૃતિ પરાણ કરાવે છે અને કહે છે કે મેં કર્યું, અને તેથી તો આવતા અવતારનું બીજ નાખે છે. આ તો ઉદયકર્મથી થાય અને એનો ગર્વ લે છે. આ ઉદયકર્મનો ગર્વ લે એને સાધુ શી રીતે કહેવાય? સાધુ મહારાજોની એક ભૂલ કે જે ઉદયકર્મનો ગર્વ લે છે એ જો થતી હોય અને તેટલી એક ભૂલ જ જો ભાંગે તો કામ જ થઈ જાય. ઉદયકર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય, બીજું બહારનું કશું જોવાનું ના હોય. કશાયો હશે તો ચાલશે, પણ ઉદયકર્મનો ગર્વ ના હોવો જોઈએ. બસ આટલું જ જોવાનું હોય. દરેક જીવ અનંત દોષનું ભાજન છે. કૃપાળુ દેવે કહ્યું, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ. એવું બોલ્યા છે ને, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ. એવું બોલજે. મોટામાં મોટો દોષ તો કહ્યો કે ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. તારા સ્વરૂપનું અજ્ઞાન એ જ મોટામાં મોટો દોષ છે. આ તો હું ચંદુભાઈ છું ત્યાં સુધી બીજા દોષો ઊભા છે, અને એક વખત પોતાના સ્વરૂપનું ભાન થાય તો પછી બીજા દોષો હેંડતા થાય. આ તો પોતાની એક ભૂલ દેખાતી નથી. આપણે કહીએ શેઠ તમારા કંઈ તમારામાં કંઈક દોષ તો હશે ખરો ને, ત્યારે કે હા થોડોક સહેજ ક્રોધ છે ને સહેજ લોભ છે, બીજું કંઈ દોષ નથી. આ તું ત્યાં અનંત દોષનો ભાજન છે બોલે છે ને, અહીં પાછો બે જ છે એવું મોઢે બોલે છે. આપણે પૂછીએ ત્યારે એ જાણે કે આબરૂ જતી રહેશે. અલ્યા આબરૂ હતી જ ક્યાં તે? આબરૂદાર તો કોનું નામ કે મનુષ્યમાંથી ફરી ચાર પગો ના થાય એનું નામ આબરૂદાર. અલ્યા આટલો બધો પાકો માણસ તું ભગવાન પાસે બોલે છે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ એમ બોલે ને, અહીં બહાર બે જ ભૂલ છે એમ બોલે. આપણે કહીએ ભગવાન પાસે બોલતો હતો ને, ત્યારે કહે એ તો ત્યાં તો બોલવાનું હોય, અહીં નહીં, એના કરતાં તો તડબૂચા સારા, એનામાં એટલા દોષ ના હોય. અલ્યા ભગવાન પાસે જુદું બોલે છે ને અહીં જુદું બોલે છે, હજુ તો કેટલા ચક્કર ફરીશ તું. જરા ક્રોધ ખરો ને જરા લોભ ખરો, બે ભૂલનો માલિક. જો ભગવાન અહીં ફરતા હતા ને તેમની પાસે 500,000 ભૂલો હતી, અને આ બે ભૂલનો માલિક. ભગવાન દેહધારી હતા ત્યાં સુધી 2-5 લાખ ભૂલો પડી રહેતી હતી, અને આ ભૂલ વગરનો એ દોષ જો પોતાના દેખાય નહીં તો કોઈ દી તરવાની વાત કરવી નહીં એવી આશાએ રાખવી નહીં. મનુષ્ય માત્ર અનંત ભૂલનું ભાજન છે, અને જો એની ભૂલ નથી દેખાતી તો એટલું જ છે કે તેને ભયંકર આવરણ વર્તે છે. આ તો ભૂલ દેખાતી જ નથી. હવે ભૂલો દેખાય છે થોડી ઘણી તમને? હવે તમને ભૂલો થોડી ઘણી દેખાય છે? ભૂલ દેખાય છે કે નથી દેખાતી? હા દાદા હવે દેખાય છે. દાદાશ્રી શું કહે છે? ભૂલનો સ્વભાવ કેવો છે કે દેખાય એ જતી રહે, તે પાછી બીજે દાડે પાછી આટલી જ આવે. નરિયો ભૂલોનો જ ભંડાર છે ને, આ તો ભંડાર જ ભૂલનો છે. પછી વળી પડે ને તે વળ્યા પછી નિકાલ કરતાય નથી આવડતો. અલ્યા વળી પડે છે તે વઢિયાને હવે એનો નિકાલ તો કર. જેમ થાળી આપણે બગાડી હોય તો ધોતા ના આવડે પાછી, પણ આ તો વળી પડ્યો પછી એનો નિકાલ કરતાંય ના આવડે, પછી મોડું ચડાવીને ફળિયા કરે. મેર ચક્કર મોડું શું કરવા ચડાવે છે તે? નરિયવું ભૂલનો ભંડાર. એટલે જીવડું થઈ જાય ને પછી, જીવડું થઈ જાય ને પછી, નહીં તો પોતે શિવ છે. જીવ શિવનો ભેદ કેમ લાગે છે? આ ભૂલને લઈને. આ ભૂલ ભાંગે તો ઉકેલ આવે. હેડિંગ: દીઠા નહીં નિજ દોષ તો. પહેલું વાક્ય કહે છે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, અને છેલ્લું વાક્ય કહે છે કે દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય. દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય. અનંત દોષનું ભાજન છું એવું મને સમજાય છે, પણ દેખાતો એ કોઈ નથી, માટે તરવાનો ઉપાય છે કંઈ? કેમ દેખાતો નથી? પોતાના દોષ ક્યારે દેખાય? કે જગતને જેમ જેમ નિર્દોષ જોતો જાય તેમ તેમ પોતાના દોષ દેખાતા જાય. જગતના દોષો કાઢે છે ત્યાં સુધી પોતાનો એક અક્ષરે દોષ જડે નહીં. જગતના દોષ કોઈ કાઢે ખરું? પારકાના દોષ કાઢવામાં હોશિયાર હોય છે બહુ, હા એક્સપર્ટ હોય છે નહીં? ના જોવાય દોષ કોઈના. હેડિંગ પ્રશ્ન કરતા, દાદા મને સામા માણસના ગુણો કરતા દોષો વધારે દેખાય છે એનું શું કારણ? દાદા મને સામા માણસના ગુણો કરતાં એના દોષો વધારે દેખાય છે તેનું શું કારણ? તો દાદાશ્રી કે આખા જગતના લોકોને અત્યારે એવું થઈ ગયું છે, દ્રષ્ટિ જ બગડી ગઈ છે. એના ગુણ જુએ નહીં, દોષ ખોડી કાઢે તરત. અને દોષ જડે ખરા, અને પોતાના દોષ જડે નહીં ને. દાદા સામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય? પ્રશ્ન છે. સામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય તો સર્વજ્ઞશ્રી શું કહે છે? એવો કોઈ કાયદો નથી, છતાં એવા દેશો એવા દોષો હોય. આ બુદ્ધિ શું કરે છે કે પોતાના દોષો ઢાંક ઢાંક કરે અને બીજાના જુએ. આ તો અવળા માણસનું કામ. જેની ભૂલ ભાંગી ગઈ હોય તે બીજાની ભૂલો ના જુએ. એ કુટેવ જ ના હોય, સહેજે નિર્દોષ જ જુએ. જ્ઞાન એવું હોય કે સહેજે ભૂલ ના જુએ. પ્રશ્ન કરતા, દાદા બીજાની ભૂલ જ માણસ શોધે છે ને? દાદાશ્રી, ભૂલ કોઈની જોવાય નહીં, કોઈની ભૂલ જોશો એ ભયંકર ગુનો છે. તું શું ન્યાયાધીશ, તને શું સમજણ પડે કે તું ભૂલ જોઉં છું? મોટા ભૂલના જોવાવાળા આવ્યા, ભૂલ જોઉં છું તો પછી તું ભાન વગરનો છું, દુજો તું ભૂલ જોઉં છું તો તું ભાન વગરનો છું, બે ભાન છું. ભૂલ હોતી હશે કંઈ? બીજાની ભૂલ તો જોવાતી હશે? ભૂલ જોવી એ ગુનો છે, ભયંકર ગુનો છે. ભૂલ તો આપણી જ દેખાતી નથી, બીજાની શું કરવા ખોડો છો? ભૂલ તમારી પોતાની જોવાની છે, બીજા કોઈની ભૂલ જોવાની નથી. અને એવી જો ભૂલો જોવામાં આવે, આ પેલાની ભૂલ જુએ, પેલો પેલાની ભૂલ જુએ, તો શું થાય? કોઈની ભૂલ જ ના જોવાની હોય છે, નહીં મહી ભૂલ. જે ભૂલ કાઢે ને તે બિલકુલ નાલાયક હોય છે. સામાની સહેજ પણ ભૂલ થાય છે એવું મેં જોયું તો એ મારામાં નાલાયકી હોય છે, એની પાછળ ખરાબ આશયો હોય છે. સામાની સહેજ પણ જો ભૂલ કાઢે ને થાય છે એવું મેં જોયું તો એ મારામાં નાલાયકી હોય છે, એની પાછળ ખરાબ આશયો હોય છે. હા, ભૂલ ક્યાંથી લાવ્યા? પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે, એમાં ભૂલ ક્યાં આવી? આ ન્યાયાધીશનું ડિપાર્ટમેન્ટ છે, આ ન્યાયાધીશનું ડિપાર્ટમેન્ટ છે. સૌ સૌની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. હુંય મારી પ્રકૃતિ પ્રમાણે કામ કર્યા કરું છું? પ્રકૃતિ તો હોય જ ને, પ્રકૃતિ તો હોય જ ને. દાદા એ જ ભૂલ થઈ જાય છે, એ જ ભૂલી જાય છે કે સામો માણસ કરતા નથી. હા દાદા, કે એની જાગૃતિ રહે તો કશો વાંધો નથી. સામાની ભૂલ જોઈ ત્યારથી જ સંસાર નવો ઊભો થયો. સામાની ભૂલ જોઈ ત્યારથી જ સંસાર નવો ઊભો થયો. તે જ્યાં સુધી એ ભૂલ માંગે નહીં ત્યાં સુધી એનો નિવેડો આવે નહીં, માણસ ગૂંચવાયેલો રહે. અમને તો ક્ષણવાર પણ કોઈની ભૂલ દેખાઈ નથી, અને દેખાય તો મોડે કહી દઈએ. અમે મોડે જ ઢાંકવાનું નહીં કે ભાઈ આવી અમને દેખાય છે, તને જરૂર હોય તો સ્વીકારી લેજે, નહીં તો બાજુએ મૂકી દેજે. પ્રશ્ન કરતા, એ તો એના કલ્યાણ માટે આમ કહો છો દાદાશ્રી? એ કહીએ ચેતવવા માટે તો ઉકેલ આવે ને, અને પછી એ ના માને તોય અમને વાંધો નથી. અમને બિલકુલ વાંધો નથી, એ બિલકુલ ના માને તોય. અમે કહીએ આ કરજો અને ના માને તો કંઈ નહીં. આપને કશું નહીં દાદા? દાદાશ્રી, હું જાણું કે એ શેના આધારે બોલે છે. ઉદય કર્મના આધારે બોલે છે. કંઈ ઓછું મારી આજ્ઞા રોકવાની ઈચ્છા છે. ઈચ્છા જ ના હોય ને એટલે અમને ગુનો ના લાગે. આ ઉદય કર્મના આધારે બોલે તો એ વાળવું પડે અમારે. જો પ્રકૃતિ વિફરે ત્યાં અમારે છે તે પરહેજ કરી દેવી પડે. પોતાનું અહિત તો સંપૂર્ણ કરે, બીજા બધાનું કરી નાખે. બાકી સરળ પ્રકૃતિ ભૂલો કરતી હોય, કર્યા જ કરે. એ તો દુનિયામાં બધી પ્રકૃતિઓ જ છે. તને તારી ભૂલો પૂરેપૂરી દેખાય છે? પ્રશ્ન કરતા જવાબ આપે છે, હા દાદા ભૂલો તો દેખાય છે. દાદાશ્રી, એ કોઈ ભૂલ દેખાતી નથી તને, અને જેટલા વાળ છે એના કરતાંય વધારે ભૂલો છે. એ શી રીતે સમજણ પડે તને? પ્રશ્ન કરતા, દાદા એ ભૂલ ખાવી અથવા ન ખાવી એ કર્માધીન છે ને, કર્મને આધીન છે ને. દાદાશ્રી, ઓહો હો, એ સારી શોધખોળ કરી. જુઓ ને, બાબા જ છે ને બધા આવડાવડા બાબા બેભાનપણું. જુઓ ને, હજુ ભૂલ ખાવી કે ના ખાવી એ કર્માધીન છે કે કેમ, હજુ તો આવું બોલે છે. કૂવામાં કંઈ પડતો નથી, તને સાચવીને ચાલે, ત્યાં સાચવીને ચાલે છે. સમય આવે તો દોડે, ત્યાં કેમ કર્માધીનપણું બોલતો નથી. ટ્રેન આવીએ તે ઘડીએ પાટા ઓળંગી જાય છે કે નહીં, ત્યાં કેમ કર્માધીન નથી બોલતો. પોતાના દોષ પોતાને શી રીતે દેખાય? દેખાય જ નહીં ને, કારણ કે જ્યાં મોહનું સામ્રાજ્ય હોય, મોહથી ભરેલા હોય. હું ફલાણો છું, હું આમ છું, એનો પાછો મોહ પાછો.
પોતાના પદનો મોહ હોય ખરો કે ના હોય? પોતાના પદનો મોહ હોય કે ના હોય ખરો ખરો કે ના હોય? ઘણો હોય દાદા, આ જ, બીજું કશું નહીં, નિંદા કરવા જેવું નથી, પણ બધે આવું જ છે. હવે નેક્સ્ટ હેડિંગ, ત્યારે આવ્યો મહાવીરના માર્ગમાં. દોષ જ્યારથી દેખાવાના થાય ને ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. પોતાના દોષ આજે જે દેખાય તે કાલે ના દેખાય, કાલે નવી જાતના દેખાય, પરમદાડે એનાથી નવી જાતના દેખાય, ત્યારે આપણે જાણીએ કે આ કૃપાળુદેવનો ધર્મ સમજાયો છે ને કૃપાળુદેવનો ધર્મ પાળે છે. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી. ક્રમિક માર્ગમાં તો ક્યારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે. પણ જે કહે કે મારામાં બે ચાર જ દેખાય છે તે અનંત દોષથી ભરેલો છે અને કહે છે કે બે ચાર જ છે, તે તને બે ચાર દોષ જ દેખાય છે તેથી એટલા તારામાં દોષ છે એમ તું માને છે? મહાવીર ભગવાનના માર્ગ, મહાવીર ભગવાનનો ના માર્ગને ક્યારે પામ્યો કહેવાય કે જ્યારે રોજ પોતાના સો સો દોષો દેખાય, રોજ સો સો પ્રતિક્રમણ થાય, ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. સ્વરૂપ જ્ઞાન તો હજી એની પછી ક્યાંય દૂર છે. આ તો ચાર પુસ્તકો વાંચી સ્વરૂપ પામ્યાનો કેફ લઈને ફરે છે.